પ્રશમૃતિ પ્રકરણની અંદર બીજા શ્લોકમાં જિન શાસનાત કિંચિત ઉમા સ્વાતિજી મહારાજ કહે છે કે હું કઈ કહેવા માંગુ છું પણ એ ક્યાંથી હું કહેવાનો છું, જૈન શાસનમાંથી કહેવાનો છું. એટલે મારું પોતાના કોઈ નવા વિચારો નથી. જિન શાસના કિંચિત વક્ષે, હું કહીશ આ જિનેશ્વર ભગવાનનું જે શાસન છે એમાંથી હું કંઈક કહીશ. આ વાક્ય દ્વારા એમણે ઘણી બધી વાતો આપણી સમક્ષ મૂકી દીધી છે કે હું અહીંયા જે કંઈ કહેવા માંગુ છું તે મારું પોતાનું કંઈ જ નથી. જિન શાસનની અંદર એટલે કે જિનેશ્વર ભગવાને જે શાસનની સ્થાપના કરી છે તે શાસનમાંથી હું તમને કંઈક કહીશ. આ જિન શાસન શું છે અને શા માટે આ ઉમા સ્વાતિજી જિન શાસનની વાત કરે છે એ જ સમજવાની વાત છે. અહીંયા કે ઉપાધ્યાય યશો વિજયજી એક જગ્યાએ કહે છે કે પ્રભુજી તુજ શાસન અતિ ભલું, ભગવાન તમારું શાસન અતિ ભલું છે, અતિ સુંદર છે. ભલું એટલે સુંદર, ભલું એટલે ઉત્તમ, ભલું એટલે ગમે તેવું. પ્રભુજી તુમ શાસન અતિ ભલું. કોઈ એક પ્રોફેસર, કોઈ એક વિદ્વાન, કોઈ એક પંડિત જયારે આવું બોલે છે ત્યારે બહુ જવાબદારીપૂર્વકનું વિધાન હોય છે. એક સામાન્ય માણસ કંઈક બોલે અને એક વિદ્વાન કંઈક બોલે એની અંદર બહુ મોટું અંતર હોય છે. આ ઉપાધ્યાય યશો વિજયજી મહાજ્ઞાની છે, એની વાત આપણે કરી એમ કહે છે કે પ્રભુજી તુમ શાસન અતિ ભલું લાગે મુજ અતિ પ્યારું, મને બહુ પ્યારું લાગે છે, મને બહુ ગમે છે. કે કેમ ગમે છે? જીમ જીમ જુગતી શું પરખું, જેમ જેમ યુક્તિથી એને, જેમ જેમ તર્કોથી, જેમ જેમ જાત જાતના પ્રશ્નોથી એને હું પરખું છું ત્યારે ત્યારે એમ લાગે છે કે આના જેવું ઉત્તમ શાસન કોઈ છે નહીં. કે જે શાસને સૌથી મહત્વની વાત કરી કે આ કર્મોને હટાવવા, આત્માને ઓળખવું, આત્મામાં સ્થિર થવું, એના સિવાયની કોઈ જ વાત નહીં. એટલે જીન શાસન કહેવાયું કે જે જીતવાની, રાગ અને દ્વેષને જીતવાની, જીનત્વ પ્રાપ્ત કરવાની વાત કરે છે એ શાસન. આ જગતની અંદર ઇટાલીની અંદર થયેલો એક ઇતિહાસકાર ટેસિટોરી એક વાત કરે છે, એ જૈન નથી, ઇતિહાસકાર છે. જગતના બધા જ દેશોનો ઇતિહાસનો અભ્યાસ કર્યો છે અને અભ્યાસ કર્યા પછી એમ કહે છે કે આ જગતની અંદર જેમ જેમ વિજ્ઞાન પ્રગતિ કરતું જશે તેમ તેમ જૈન સિદ્ધાંતો વધુ ને વધુ સત્ય સાબિત થશે. આપણે આવું વિધાન કરીએ તો આપણા માટે એમ કહેવાય કે તમે જૈન છો એટલે આવું જ બોલો ને, પણ આ તો એક વિદેશી ઇતિહાસકાર એમ કહે છે કે જેમ જેમ જૈન વિજ્ઞાનનો વિકાસ થતો જશે તેમ તેમ જૈન ધર્મ સત્ય પુરવાર થતો જશે. કારણ એક જ કે આ જે વિતરાગનું શાસન છે, વિતરાગ પરમાત્માએ સ્થાપેલો માર્ગ છે, અને એ માર્ગની અંદર વિતરાગત્વ પ્રાપ્ત કરવું એ જ એકમાત્ર ઉદ્દેશ છે કે હું વિતરાગ બન્યો છું અને બધા જ વિતરાગ બને, બધા જ દુઃખ મુક્ત થાય, બધાની અંદરથી આ જે દુઃખની માત્રા છે એ ઓછી થાય. તો એ શાસન અતિ ભલું છે, શ્રેષ્ઠ છે, અને એ શાસનમાંથી કંઈક કહીશ. તો જે શાસન, જે ધર્મ આવા આત્મા ઉપર લાગેલા કર્મોનો ક્ષય કરવા માટે, આત્મદશા પ્રાપ્ત કરવા માટે નો માર્ગ બતાવતો હોય તે ઉત્તમ છે, અને એમાંથી હું કંઈક કહીશ કે કેવું શાસન છે એની વાત કરે છે. યદ્યપિ અનંત ગમ પર્યાય અર્થ હેતુ નય શબ્દ રત્નાધ્યમ સર્વજ્ઞ શાસન પૂરમ પ્રવેશતું અબહુશ્રુતેર દુઃખમ. જોકે આ શાસન અનંત ગમ પર્યાય અર્થમાર્ગ પર્યાય અને એનો અર્થ, પર્યાયનો અર્થ હેતુ એટલે કારણ, ન એટલે જુદા જુદા દ્રષ્ટિકોણ, શબ્દ એટલે જુદા જુદા શબ્દો, આ રત્નોના વૈભવથી સર્વજ્ઞ શાસન એટલું ગંભીર અને એટલું વિશાળ છે કે સામાન્ય માણસને એનો બોધ થવો અત્યંત કઠિન છે. જેને અધ્યયન ન કર્યું હોય, જેને ધર્મને, ધર્મના તત્વને સમજવા માટે સ્વાધ્યાય ન કર્યો હોય, તેને તમે પૂછો કે જૈન એટલે શું, તો એનો જવાબ બહુ સામાન્ય હશે. શાસ્ત્ર એમની પાસે સામે મૂકવામાં આવશે તો એ કંઈ જવાબ નહીં આપી શકે. જેના એક એક વાક્યની અંદર બહુ જ ગંભીર પદાર્થો, ઘણી ઊંડી વાતો અને ઘણી સુંદર વાતો મૂકવામાં આવી છે, એવું આ શાસન છે. પદાર્થ અને પદાર્થના સ્વરૂપનું ચિંતન, એને અનેક રીતે ચિંતન કરવાનું કહ્યું છે. દ્રવ્ય ગુણ અને પર્યાય આ વાત કરી છે કે કોઈ પણ પદાર્થને આપણે જ્યારે ઓળખવો હોય ત્યારે આ ઓછામાં ઓછી આ ત્રણ દ્રષ્ટિથી વિચાર કરવો. દ્રવ્ય એ પદાર્થ છે, મૂળ વસ્તુ છે, એના પર્યાયો જુદી જુદી અવસ્થા છે, અને એની અંદર રહેલા ગુણો આનો વિચાર કરવો. આત્મતત્વની જયારે વાત કરીએ ત્યારે આત્મા રૂપી દ્રવ્ય, આત્માના ભિન્ન ભિન્ન પર્યાયો અને આત્માના ગુણો. પદાર્થની વાત કરીએ ત્યારે પદાર્થ શું છે તે, પદાર્થના ભિન્ન ભિન્ન પર્યાયો અને પદાર્થની અંદર રહેલા ગુણો. આ દ્રવ્ય ગુણ અને પર્યાયનો જેને બોધ છે તે પદાર્થનો સમ્યક બોધ કરી શકે છે. આપણે પદાર્થના બાહ્ય સ્વરૂપને જોઈને આપણું મંતવ્ય બાંધીએ છીએ, આપણે એને ઊંડાણમાં જતા નથી. એના પર્યાયો કયા કયા છે એ આપણે વિચારતા નથી, એના ગુણો કયા કયા છે એ વિચારતા નથી. આપણે જયારે આત્મતત્વની વાત કરીએ છીએ ત્યારે આત્મા એ કયું દ્રવ્ય છે અને આત્માના પર્યાયો કયા કયા છે, આત્માના ગુણ કયા કયા છે, એ સ્વરૂપ એની ઊંડાણમાં આપણે ઉતરીએ એટલે આત્મતત્વનો બોધ થવા માંડે છે. આપણે જે વાત કરીએ છીએ એ જયારે આત્માની વાત કરીએ છીએ પણ આપણે સ્થૂળ દ્રષ્ટિથી આત્માની વાત કરીએ છીએ. જયારે જયારે આગમ શાસ્ત્રની અંદર ગૌતમ સ્વામીએ પરમાત્માને પ્રશ્ન પૂછ્યો છે, પરમાત્માના અત્યંત પ્રિય શિષ્ય છે, પરમાત્માને તો પ્રિય અપ્રિય કઈ નહોતું, પણ એ જયારે જયારે પ્રશ્ન પૂછતા ત્યારે ત્યારે ગોયમ કહીને જવાબ આપતા હતા. એવા ગૌતમ સ્વામી. અને ગૌતમ સ્વામીને પરમાત્મામાં અતિ રાગ છે અને એના કારણે કેવળ જ્ઞાન અટક્યું છે. એ જયારે જયારે પ્રશ્ન પૂછતા ત્યારે ત્યારે પરમાત્મા આ જવાબ આપતા, એ જવાબ હંમેશા નય, નિક્ષેપ, શ્યાદવાદ આ બધાથી યુક્ત જવાબ આપતા. ભગવતી સૂત્રની અંદર આવા અનેક પ્રશ્નો પૂછાયા છે અને એના જવાબો અપાયા છે. પદાર્થ કેવો છે, નિત્ય છે કે અનિત્ય, સૂવું સારું કે જાગવું સારું, આવા પ્રશ્નો પૂછાયા હોય કે સૂવું સારું કે જાગવું સારું, તો પરમાત્મા જવાબ આપતા કે જાગવું સારું અને સૂવું પણ સારું, જાગવું ખરાબ અને સૂવું પણ ખરાબ. જે ધર્મી છે એનું જાગવું સારું, અધર્મી છે એનું સૂવું સારું. કેમ કે અધર્મી જાગતો હશે એટલો સમય પાપ કરતો રહેશે, ધર્મી જેટલો સમય જાગશે એટલો સમય જીવોને અભયદાન આપશે. એટલે કહું કે જાગવું અને સૂવું એ શ્યાદવાદ દ્રષ્ટિએ વિચારવાનું છે. આ શ્યાદવાદની દ્રષ્ટિ, અનેકાંતવાદની દ્રષ્ટિ, એ અનેકાંતવાદની દ્રષ્ટિથી યુક્ત આ આગમો છે અને એ અત્યંત ગંભીર છે. દસ વૈકાલિક સૂત્રની એક ગાથા, ધમ્મો મંગલ મુકિત્થમ અહિંસા સંયમો તવ દેવાવિત્તમ નમન સંતિ જસ્વ ધમ્મે સયામણો. આ ગાથાનો અર્થ બહુ સામાન્ય લાગે છે આપણને, કે ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે. શું કહ્યું? ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે. પછી કહ્યું કે કયો ધર્મ, કોને ધર્મ કહેવાય? તો કહું કે અહિંસા સંયમ અને તપ એ ધર્મ છે. જ્યાં અહિંસા છે, જ્યાં સંયમ છે, જ્યાં તપ છે, તે ધર્મ છે. દેવાવિત્તમ નમન સંતિ, દેવો પણ તેમને નમસ્કાર કરે છે જેમનું મન આ ધર્મમાં લાગેલું છે. શેમાં? અહિંસા સંયમ અને તપમાં લાગેલું છે. આ એક ગાથા, એનો અર્થ પણ શાસ્ત્રકારોએ આ એક ગાથાના 100 અર્થ કર્યા છે. જેટલા જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ વધતો જાય એટલું જ પદાર્થનો બોધ વધતો જાય. આપણે જ્ઞાનને બહારથી લાવવાની વાત કરીએ છીએ. જૈન શાસન એમ કહે છે કે તમે જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ કરતા જાઓ. જ્ઞાન તો અંદર અનંત પડ્યું છે, અનંત જ્ઞાન પડ્યું છે. મહાવીર સ્વામી ભગવાન કોઈ યુનિવર્સિટીમાં ભણવા નહોતા ગયા, પણ આજે વિશ્વની અનેક યુનિવર્સિટીઓમાં ભગવાન મહાવીર વિશે સંશોધન ચાલે છે. આ વિશેષતા છે, શાસનની વિશેષતા છે, ધર્મના સિદ્ધાંતોની વિશેષતા છે. એવો આ ધર્મ જેના એક એક વાક્યની અંદર અનંત અર્થ પડ્યા છે, અને એવા અર્થને અહીંયા કહે છે કે અબહુ શ્રુતેર, જેનામાં બહુ જ્ઞાન નથી. છેલ્લું વાક્ય છે, છેલ્લા શબ્દો છે એમાં, કે મ બહુ શ્રુતેર, માંથી અ કાઢવાનો છે, મ પેલી બાજુ લઈ જવાનો છે. અબહુ શ્રુતેર, જેને બહુ જ્ઞાન નથી, તેવા જે જિજ્ઞાસુઓ છે તેને આના અર્થો પામવા દુઃખ રૂપ છે, એટલે કઠિન છે. દુઃખનો અર્થ અહીંયા કઠિન છે. એવાનો ઉપકાર કરવા માટે, એવા લોકોને સમજાવવા માટે આ ગ્રંથ હું બનાવું છું. એટલે કરુણા છે કે હું જાણું છું મેં જે તત્વ પામ્યું છે એ તત્વ હું બધાને આપું. આ કરુણા ભાવથી ભરેલા શાસ્ત્રકારો છે. આપણે જૈન ધર્મની અંદર મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ ભાવની વાત કરીએ છીએ. પરમ મૈત્રી છે, મૈત્રીની વાત કરી છે, કરુણાની વાત કરી છે કે કરુણા છે. કરુણાના જુદા જુદા સ્વરૂપ. આપણે કરુણા એમ કહીએ છીએ કે દુઃખી જીવને દુઃખમુક્ત કરવા, એના માટે જે કાંઈ કરવું તે કરુણા છે, એ કરુણા જરૂર છે. પણ શાસ્ત્રકારો શું વિચારે છે? એ વિચારે છે કે જેટલા લોકોને આત્મબોધ નથી થયો તે બધા જ દુઃખી છે. વાક્ય બરાબર સમજો કે આત્મબોધ ન થવો એટલે દેહ બોધમાં રહેવું. જ્યાં સુધી દેહનો બોધ છે ત્યાં સુધી બધા દુઃખી છે. એટલે પરમા રમમાણ છે ત્યાં સુધી દુઃખ છે. અહીંયા ફરી એક વાર વિચાર કરવો પડશે આપણે કે દ્રવ્ય ગુણ પર્યાયથી વિચારવાનો. દ્રવ્ય દેહ છે એ પૌદ્ગલિક દ્રવ્યોમાંથી બન્યું છે અને પૂદગલનો સ્વભાવ છે. શું પૂદગલનો સ્વભાવ? પુરાણ ગલન, વધુ ઘટવું, નાશ પામવું, આ એનો સ્વભાવ છે. જળ છે, પૂદગલ જળ છે, તો જળની અંદર જ્યારે જ્યારે આપણી રતિ થઈ છે, જ્યારે જ્યારે આનંદ થયો છે, ત્યારે ત્યારે આ જીવ ત્યાંથી દુઃખ લઈને આવે છે. જ્યારે વસ્તુ આત્મતત્વને બરાબર સમજે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે આ જળમાં આનંદ મેળવવા જેવો નથી, જળમાં રતિ કરવા જેવી નથી, એમાંથી બહાર નીકળીને આત્મરતિ કરવા જેવી છે, આત્માને ઓળખવા જેવો છે. જે દિવસે હું આત્માને ઓળખીશ તે દિવસે જે અનંત સુખનો સ્વામી છે અને અનંત આનંદનો સ્વામી છે એની અનુભૂતિ સ્વતઃ થવા લાગશે. શ્રુત બુદ્ધિ વિભવ પરિહીન તથાપી અહમ અશક્તિ અવિચિંત્ય ભ્રમક ઇવ અવયવોચ્છુકમ અન્વેષું તત્ પ્રવેશે. બહુ સુંદર વાત કરી છે. અર્થ નીચે આપેલો છે એટલે તમે અર્થ સમજી શકશો કે શ્રુત જ્ઞાન અને ઔત્પાતિ વગેરે બુદ્ધિના વૈભવથી રહિત હોવા છતાં પણ પોતાની વાત કરે છે. શાસ્ત્રકારોની સામે પોતાને મૂકે છે કે હું કોણ, ક્યાં છું અને પૂર્વના શાસ્ત્રકારો ક્યાં છે, એ લોકોનું જ્ઞાન ક્યાં અને મારું જ્ઞાન ક્યાં. મારું જ્ઞાન તો અલ્પ છે. જ્યાં 14 પૂર્વનું જ્ઞાન ધરાવનાર હતા, જ્યાં શાસ્ત્રજ્ઞાની હતા, જ્યાં શ્રુત કેવલી હતા, તેની સામે મારું જ્ઞાન તો એક બિંદુ જેટલું છે. આ જ્ઞાનની અંદર જ્યારે ભેદ પડે છે ત્યારે વસ્તુને સમજવાની અંદર પણ ભેદ પડી જાય છે. કહે છે કે મારું તો અલ્પ જ્ઞાન છે, છતાં પણ શક્તિનો વિચાર કર્યા વગર, અમારી જે અશક્તિ છે એનો વિચાર કર્યા વગર. ભક્તામર સ્તોત્ર અહીંયા તમે કોતરાવ્યું છે, એ ભક્તામર સ્તોત્રની અંદર આવો જ એક ભાવ, સુંદર ભાવ વર્ણવ્યો છે. હે ભગવાન, હું તમારી ભક્તિ કરવા માટે નીકળ્યો છું, મારે તમારી ભક્તિ કરવી છે, પણ મારી શક્તિ તો નથી, મારી પાસે એટલું બધું જ્ઞાન નથી, મારી પાસે એટલા શબ્દો નથી, પણ ભક્તિ કરવી છે. તો ઘણા બધા લોકો એવું કહેશે કે ભાઈ આ શું નીકળ્યા તમે આવી રીતે ભક્તિ કરવા, તમારી પાસે બુદ્ધિ નથી, જ્ઞાન નથી, શબ્દો નથી અને છતાંય ભક્તિ કરવા નીકળ્યા છો. તો કહે છે કે મને એની ચિંતા નથી, આ ભક્તિ જ મને મુખરિત કરી દેશે, તમારી ભક્તિ મને ત્યાં જે કંઈ બોલવું હશે, બોલાવવાનું હશે, બોલાશે એવી મને શ્રદ્ધા છે. તમને જોઈને હું એટલો બધો પુલકિત થઈ જઉં છું, એટલો બધો આનંદ થઈ જાય છે. કેમ આનંદ થાય છે? સાચો માર્ગ બતાવ્યો છે એટલે, સાચી દિશા બતાવી છે એટલે, સાચું શાસન એને સ્થાપ્યું છે એટલે. અહીંયા કોઈ લીલાની વાત નથી કરી, અહીંયા કોઈ ધનવાન બનવાની વાત નથી કરી. એટલે આનંદગંજી મહારાજ ઋષભદેવ ભગવાનના સ્તવનની અંદર શું કહે છે? કોઈ કહે રે લીલા અલખ અલખ તણે રે લખપુરે મનાશ, કે ભગવાન કેવા હોય તો બહુ લીલા કરતા હોય, બહુ જાત જાતમાં ચમત્કારો કરતા હોય એવા ભગવાન હોય. લખપુરે મનાશ, અને મનની બધી આશાઓ પૂર્ણ કરતા હોય એ ભગવાન કહેવાય એવા જગત માને છે. પણ મેં તારી પાસેથી જે જાણ્યું છે કે એ જાણ્યું છે કે દોષ રહિત ને રે લીલા ન વિકટે. દોષ રહિત છો તમે તો પછી લીલા ક્યાંથી થાય? એટલે તમારી પાસે આવું ને હું લીલાની અપેક્ષા કરું એ તો જરાય ઉચિત નથી. પણ શું કરવું જોઈએ? તો કહે છે કે કપટ રહિત થઈ આત્મ અર્પણા. મારો આત્મા કપટ રહિત થઈને, એટલે કોઈ પણ પ્રકારના દંભ વગર હું તારામાં લીન થઈ જઉં, હું તારો બની જઉં. કપટ રહિત થવું એટલે કોઈ પડદો ન રાખવો. પરમાત્મા પાસે આવું ત્યારે જો હું પરમાત્માને પ્રતીક રૂપે જોઈને એમાં લયલીન થઈ જાઉં તો મને પરમાત્મા તત્વનો અનુભવ થયા વગર રહેશે નહીં. આ વાત કરી કે કપટ રહિત થઈ આત્મ અર્પણા આનંદ ઘન પદ રેહ. રેહ એટલે રેખા, રેખા એટલે માર્ગ. કે આવા ઘનત્વ આનંદને પામવાનો માર્ગ કયો? તો એક જ માર્ગ એમણે કહ્યો કે કપટ રહિત થઈ જવું. આપણું જીવન એટલું બધું વિચિત્ર છે કે અહીંયા બેઠા છીએ ત્યારે આપણે ભક્ત બનીને જીવીએ છીએ, બહાર નીકળીએ છીએ એટલે રાજી બની જઈએ છીએ. દોહરી જિંદગી, બેવડું જીવન એ જીવીએ છીએ. આપણે બહાર નીકળીએ છીએ ત્યારે એમ કહીએ છીએ કે આ વ્યવહાર તો કરવો જ પડે, વ્યવહારમાં રહેવું જ પડે, જવું જ પડે. મારે તો નહોતું જવું પણ જવું પડે છે. મારે ખાવું નહોતું પણ ખાવું પડ્યું. તો એનો અર્થ એ છે કે અંદર પડેલી આસક્તિ, અંદર પડેલો રસ જો 5% હોય તો 95% લોકોની ભાવના તમને કેન્સલ જાય છે. સમજાય છે વાત? જો 5% આપણે એમ કહીએ કે હું તો બધું આનાથી પર થઈ ગયો છું, પણ જે 5% પણ આસક્તિ પડી છે એ પેલા લોકોના આગ્રહ રૂપી 95% તમને ખેંચી જશે. એટલે જાગૃત થવું, જાગૃત થઈને જીવન જીવવું, એમાં સૌથી પહેલી વાત કરી કપટ રહિત થઈ. ભગવાનની પાસે અહીંયા આનંદગંજી મહારાજ એમ કહે છે કે ભગવાન હું તમારી પાસે આવ્યો છું, તમારો ભક્ત બનીને આવ્યો છું, તો અંદરથી મુખરિત થશે. મને મારી અશક્તિનો બોધ હોવા છતાંય કાલું કાલું બોલીશ હું તમારી સામે. પણ બાળક જો બોલી ન જાણે તો કેમ વાલો લાગે રે. જો કાલું કાલું પણ નહીં બોલું તો લોકો કહે છે કે આને બોલતા નથી આવડતું, આ મૂંગો છે, આ આવો છે. એટલે બાળક તો કાલું કાલું બોલે એ જ સારું લાગે. એવી રીતે અહીંયા ઉમા સ્વાતી મહારાજ કહે છે કે એક બાજુ પરમ શાસ્ત્રકારો જેની વાણીમાં માત્ર ને માત્ર આત્મતત્વની વાત કરી છે, માત્ર ને માત્ર કષાયોને દૂર કરવાની વાત કરી છે, માત્ર ને માત્ર જે રાગ અને દ્વેષની જે ગ્રંથિઓ છે એને છેદવાની વાત કરી છે, એની સામે મારું જ્ઞાન તો બહુ અલ્પ છે. પણ હું જે પામ્યો છું અને મને જે જ્ઞાન મળ્યું છે તો મારે આગળ લઈ જવું છે, મારે બીજાને આપવું છે. આ પરમ કરુણા છે, આનાથી મોટી બીજી કરુણા હોઈ શકે નહીં. ભગવાને તમે એક જુઓ કે ભગવાને જયારે દેશના આપી ત્યારે કઈ વસ્તુ હતી એમની પાસે, શું હતું, કઈ સ્થિતિ હતી? ત્યારે તો વિતરાગ બની ગયા હતા, 4 ઘાતી કર્મનો ક્ષય થઈ ચુક્યો હતો, અને છતાંય દેશના આપી કેમ આપી? પરમાત્મા પરમ કારુણિક હતા. પૂર્વભવની અંદર તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું, એ તીર્થંકર નામ કર્મ માંથી વાણી નિખરે છે. તીર્થંકર નામ કર્મ બાંધ્યું ત્યારે જે ભાવ હતો કે સવિ જીવ તરુ શાસન રશે, આખા જગતના તમામ જીવોને હું સુખી કરી દઉં. આવી જે ભાવના, આવી ઉચ્ચ ભાવના, આવી પવિત્ર ભાવના, આ પવિત્ર ભાવનાથી તીર્થંકર નામ કર્મ બંધાયું ને એનાથી આ વાણી નીકળી. તીર્થંકર બન્યા પછી સતત એમને ધર્મોપદેશ આપ્યો, દેશમાં આપી, અને એ દેશના એના પછી ગણધર ભગવંતોએ જે શાસ્ત્રો રચ્યા એના ઉપર ગ્રંથો રચાયા. એની સામે મારી બુદ્ધિ અલ્પ હોવા છતાં પણ રંક માણસ જેમ વેરાયેલા ધન્ય કણોનો સંચય કરે, પ્રવચનાર્થ રૂપ અવયવો ધાન્ય કણોની ગવેષણા કરવા માટે તેમાં પ્રવેશ મેળવવા ઈચ્છું છું. શાસ્ત્રકારો એક બહુ સુંદર વાત કરી છે કે આપણું શાસન, એ શાસનના શાસ્ત્રો એમાં દ્વાદશાંગી, એ દ્વાદશાંગીમાંથી ઘણું બધું નષ્ટ થઈ ગયું. આપણી પાસે જે બચ્યું છે એ ઘણું બધું ઓછું બચ્યું છે, તો શું એનાથી આપણને જ્ઞાન મળી શકે? આ પ્રશ્ન છે, બહુ મહત્વનો પ્રશ્ન છે કે હા, તમે જ્યારે સમુદ્ર ખેડી રહ્યા હો, સમુદ્રની અંદર સફર કરી રહ્યા હો અને સમુદ્રની અંદર ભયંકર તોફાન ઉઠે, તમારું વાહન છે એ ટુકડે ટુકડા થઈને વેરણ છેરણ થઈ ગયું હોય, તમે ડૂબી રહ્યા હો અને એ સમયે તમારા હાથમાં એક લાકડાનો ટુકડો આવી જાય, એક લાકડાનું પાટિયું આવી જાય, તો એ લાકડાનું પાટિયું પણ આપણા જીવનને તારનારું બને છે, બચાવનારું બને છે. એવી રીતે અહીંયા કહે છે કે શાસ્ત્ર એક વહાણ જેવું, જે સમુદ્ર પાર કરાવે છે, આ સંસાર રૂપી સમુદ્રને પાર કરાવનારા શાસ્ત્રો છે. શાસ્ત્રોનું અધ્યયન, શાસ્ત્રોનો સ્વાધ્યાય સંસાર સમુદ્રને પાર કરવા માટે છે. અને આપણે એક એવા કાળની અંદર જન્મ્યા છીએ જે કાળની અંદર શાસનની અંદર શાસ્ત્રોનો રાસ થઈ ગયો છે. જે કઈ બચ્યું છે, બહુ થોડું બચ્યું છે, પણ કહે છે કે થોડું બચેલું છે એ ભાંગેલા પાટિયા જેવું છે પણ તમને તારનારું છે. કે એ ડુબાડશે નહીં ક્યાંય, કેમ કે વિતરાગનું વચન છે. જે વચન વિતરાગનું છે તે ડુબાડનાર ક્યારેય હોય શકે નહીં. એટલે કહ્યું છે કે નિર્વાણ પદમ અપ્યેકમ ભાવ્યતે યન મુહુર્મુહુર તદેવ જ્ઞાન ઉત્કૃષ્ટમ નિર્બંધમ નાસ્તી ભૂયથા. તમારી પાસે બહુ જ્ઞાન ન હોય, તમે બહુ ન જાણતા હો, તો જે એકાદ પદ, શું કહે છે, એક જ પદ માસ્તુ શ્રુતિને બહુ આવડતું નહોતું. કેટલું આવડતું હતું? મા ઋષ મા તુષ પણ બરાબર નહોતા બોલી શકતા, પણ એટલું આવડતું હતું કે કોઈ રાગ નહીં કરવો ને કોઈ દ્વેષ નહીં કરવો. નિર્વાણ પદમ અપ્યેકમ, એક પદ પણ, એક વાક્ય પણ જો મહત્વનું હોય તો એ નિર્વાણ પદ અપાવવા માટે સમર્થ છે. એના માટે ઘણા બધા શાસ્ત્રોની જરૂર નથી, ઘણું બધું જાણવાની જરૂર નથી. માત્ર એક વાક્યથી તરી જનારા શાસ્ત્રોની અંદર ઘણા બધા મહાન આત્માઓ થઈ ગયા છે. શાસ્ત્રોના પાને પાને આ લખાયેલું છે. મૂળ વાત છે કે અંદરનો આત્મા જાગૃત થઈ જવો જોઈએ, અંદર જાગી જવું જોઈએ, આત્માની જાગૃતિ થઈ જવી જોઈએ. એટલી કદું ચલ કે નિર્બંધ નાસ્તિક હોય હતા. બહુ બધા શાસ્ત્રો ભણીને તમે પંડિત બની શકો, પણ જ્ઞાની બનવા માટે એક વાક્ય પણ પૂરતું છે. એક વાક્યને બરાબર સમજી લઈએ તો અહીંયા કહે છે કે એટલા માટે હું શું કરું છું, હું કરું છું નાનકડા કણોને શોધવાની વાત કરું છું, અને નાનકડા કણો મને બહુ લાભકારી થવાના છે. મારી આ જીનશાસનની અંદર પ્રવેશ કરવાની ઈચ્છાથી હું આ શોધી રહ્યો છું. બહુ ભીર જિન વચનાર્ણવ પારગતે કવિ વૃષભૈર મહામતિભી પૂર્વ મનિકા પ્રથિતા પ્રસમ જનન શાસ્ત્ર પદ્ધતય. હવે કહે છે કે બહુ ભીર જિન વચનાર્ણવ પારગતે, ઘણા બધા એવા શાસ્ત્રકારો થઈ ગયા છે જેમણે જિન વચનના સાગરને પાર પામેલા 14 પૂર્વધરો જેઓ શ્રેષ્ઠ કવિ હતા, બુદ્ધિ વૈભવ વાળા હતા, તેઓએ મારા પૂર્વે વૈરાગ્યને ઉત્પન્ન કરનારી અનેક રચનાઓ પ્રકાશિત કરી છે. અહીંયા હવે અહીંયા જે પ્રથમ જનન શાસ્ત્ર પદ્ધતય, પ્રથમ રસને ઉત્પન્ન કરનાર શાસ્ત્રની પદ્ધતિઓ એમણે બહુ બધી કહી છે. અહીંયા પ્રસન્નનો અર્થ કર્યો છે વૈરાગ્ય, વૈરાગ્ય રસ કેવી રીતે ઉત્પન્ન થાય તેની વાત કરી છે. આ બધાએ જે કહ્યું છે એમાંથી જે સાર રૂપે હશે એ હું કહીશ. કાવ્યો વિસ્તૃતા શ્રુતવાક પુલાટિકા પ્રવચનાશ્રિતા કાશ્ચિત પારંપર્યાત ઉત્સેષિકા કૃપણેન સમૃત્ય તદ્ભક્તિ બલાર્પિતતયા મયા અપિ અવિમલાલ્પતયા સ્વમતિશક્ત્યા પ્રશમેષ્ટતયા અનુશ્રુતા વિરાગ માર્ગૈક પદીકેયમ. આખા અર્થની અંદર આપણે નહીં જઈએ, તમે વાંચશો એટલે તમને મળી જશે. પણ જે અહીંયા કહે છે કે આ જે મારે કહેવું છે વિરાગનો માર્ગ, વિરાગના માર્ગની અંદર જે મસ્તી છે, રાગના માર્ગની અંદર જે કંટકો છે, કાંટાઓ છે, એને સમજાવવાની વાત કરે છે. કે વિરાગની મસ્તી, જેમ જેમ વિરાગની અંદર જતા જઈએ તેમ તેમ મસ્તી, આનંદ, અનુભૂતિ. રાગની અંદર જાઓ છો તો બધા જુદા જુદા પ્રસંગોનું ચિંતન આપણે કરી શકીએ, પણ અહીંયા એક જ પ્રસંગનું આપણે ચિંતન કરીને વાતને પૂર્ણ કરીશું, સમય થવા આવે છે. એટલે કે ધારો કે આપણે એવો વિચાર કરીએ રાગની અંદર કે ધનની પ્રાપ્તિ થવી જોઈએ, આવા રાગને કારણે આપણા મનની અંદર પ્રતિ ક્ષણ એ જ વિચારો ચાલતા રહે છે કે કેવી રીતે ધન પ્રાપ્ત થાય, કેવી રીતે ધન પ્રાપ્ત થાય. ધન પ્રાપ્ત થાય તો પણ આનંદ નથી, કારણ કે એને સાચવવાની ચિંતા છે, એને વધારવાની ચિંતા છે, કોઈ લઈ ન લે એની ચિંતા છે. જાણીએ છીએ આપણે, શું જાણીએ છીએ, બધું અહીં મૂકીને જવાનું છે. શું કોઈ વસ્તુ કઈ જ લઈ જવાના નથી, સાથે આવવાનું છે ખાલી પુણ્ય અને પાપ, કર્મ સિવાય કશું જ સાથે નથી આવવાનું. પણ છતાંય એક ડોલર છૂટતો નથી આપણાથી, કારણ આસક્તિ છે. જે દિવસે આસક્તિ છૂટે છે તે દિવસે તમારા મનની અંદર પરમ મસ્તીનો અનુભવ થાય છે કે આજ સુધી મેં કેમ આ બધાને પકડવાની કોશિશ કરી. વિરાગ શબ્દનો પ્રયોગ કરે છે કે વિરાગ, વિપરીત રાગ, વિનો અર્થ વિપરીત થાય, વિનો અર્થ વિશિષ્ટ થાય. આ જગતના જે જીવો જેના રાગ માને છે એના કરતા વિશિષ્ટમાં, આ જગતના જીવો આત્મા સિવાયની બધી વસ્તુમાં રાગ માને છે. જે દિવસે આપણને એમ સમજાઈ જાય કે આત્મામાં રાગ કરવાનો છે તે દિવસે મસ્તી અનુભવવા માંડે છે. જે દિવસે વિપરીત રાગ, એટલે જેમાં જગત રાગ માને છે એનાથી વિપરીત, આ જગત આખું પૈસાની અંદર, સંબંધોની અંદર, પરિવારની અંદર, વૈભવની અંદર આનંદ માને છે, રાગ કરે છે, એનાથી વિપરીત રાગ, તો એનાથી વિપરીત છે આત્મા. જે દિવસે આત્મામાં રાગ ઉત્પન્ન થાય છે તે દિવસે બધું જ આપણને બહારનું ફિક્કું લાગે છે, આત્માની મસ્તીનો અનુભવ થાય છે. ત્યારે જે વાત અંદરથી આવે છે એ અદભુત છે. કઈ વાત? તો કે આનંદગંજીને પૂછો એની મસ્તી કેવી હતી? મીરાને પૂછો એની મસ્તી કેવી છે, યશો વિજયજીને પૂછો કે એની મસ્તી કેવી છે, દેવાનંદી સ્વામીને પૂછો કે એની મસ્તી કેવી છે, પદ્મનંદીને પૂછો કે એની મસ્તી કેવી છે. બૃહદ સ્વયંભૂ સ્તોત્રની અંદર એક એક સ્તોત્રની અંદર 24 તીર્થંકર ભગવાનની જે વાત કરી છે એ જુઓ. મસ્તીનો ત્યાં આપણને પ્રત્યક્ષ અનુભવ થાય છે. એટલે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર શ્રી મહારાજ પરમાત્માની ભક્તિ કરતા કરતા કહે છે કે ભગવાન, તારી પાસે માગવાનું મન થાય છે. શું કહે છે? હવે માગવાનું મન થાય છે, પણ શું માગું, શું માગું? તો કહે છે કે ભગવાન, મારે ચક્રવર્તી નથી બનવું, મારે રાજા નથી બનવું, મારે મહારાજા નથી બનવું, મારે વૈભવ નથી જોઈતો, મારે તારું શાસન જોઈએ છે. શા માટે? તો કે તારું શાસન મળશે ને મને તો આત્મા ભૂલાશે નહીં, બાકીનું બધું મળશે ને તો આત્મા ભૂલી જઈશ. અને જે દિવસે હું આત્માને ભૂલીશ એ દિવસે બધું મળ્યું હોવા છતાં પણ બધું નકામું છે, એ મને પટકાવી દેશે. એટલે કહે છે કે જો તારું શાસન ન મળવાનું હોય ને મને ચક્રવર્તી પદ મળતું હોય, એવો જો કોઈ મને વિકલ્પ આપે, એવો ઓપ્શન આપે મને કે તમને ચક્રવર્તી બનવા મળશે પણ ભગવાનનું શાસન નહીં મળે, તો કહે છે કે મારે એવું ચક્રવર્તી પદ નથી જોઈતું, પણ મને કોઈ એવો વિકલ્પ આપવામાં આવે કે તમારે ઘરે ઘરે ભિક્ષુક થઈને, તમારે ભિખારી બનીને, ભીખ માગીને જીવવું પડશે પણ જીનું શાસન મળશે, તો કહે છે કે મને એ માન્ય છે. ભગવાન તારું શાસન ભવો ભવત મા ચરણાનં, ભવો ભવ હું તારી ચરણોની સેવા માંગુ છું. એટલા માટે કે આત્માને હું ભૂલીશ નહીં, આત્મા મને યાદ રહેશે, અને આત્મા યાદ રહેશે તો મારા ભવો ઓછા થઈ જશે, હું મોક્ષ પામી શકીશ, હું પરમાત્મા બની શકીશ. તો આ વાત છે, આ પ્રશમરતી વૈરાગ્યની વાત કરે છે, એ આપણી આંતરચક્ષુ ખોલવાની વાત કરે છે, આપણા જે ખ્યાલો છે, કન્સેપ્ટ છે, એને શુદ્ધ કરવાની વાત કરે છે. એ શું છે એની વાત આપણે આવતીકાલે કરીશું. આવતીકાલનો કાર્યક્રમ વાંધો નહી. અચ્છા, એક મિનિટ મીરભાઈ, એક મિનિટ એક વાત કરી દઉં કે આજે જે આપણે કર્યું છે એ ખાલી હજુ તો પ્રસ્તાવના બાંધી છે, આ પ્રસ્તાવના છે ખાલી. ભાવનાબેન, આજે જે આપણે કર્યું છે એ ખાલી પ્રસ્તાવના શરૂઆત છે, ગ્રંથના વિષયોની ચર્ચા હજુ આવતીકાલથી શરૂ થશે, એટલે આપણને વધુ સ્પષ્ટતા થશે. આજે આપણે ખાલી એનું પ્રિએમ્બલ જોયું છે, મૂળ વાત હવે કાલથી શરૂ થશે. બસ હવે કરો,
બપોરના 2-3 પછી રાખી તો ઓકે, ક્વેશ્ચન આન્સર થશે, પણ આઈ થિંક બધાને કન્ટિન્યુ કરવું હશે.
આપણે
પૂરું કરો છો.